તારીખ 28/12/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 778 અને 779 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 454
આત્માના જ્ઞાનાનંદ સ્વભાવની સમુખ રુચિ રાખીને ધર્મી જીવ બાર ભાવનાનું ચિંતન કરીને અંતરમાં એકાગ્રતા વધારે છે તે સંભર છે. સ્વામી કાર્તિકેયનું પરીક્ષા ગ્રંથમાં 12 ભાવનાનો વિષય ચાલ્યો છે વિસ્તારથી. 12 ભાવનામાં સંવર નામની પણ એક ભાવના છે, સંવરની ભાવના છે. પરિણામમાં સંવરની પ્રાપ્તિ થાવ એવો વિકલ્પ અને રાગ છે, એવી રાગયુક્ત ભાવનાને તો સામાન્ય રીતે બધા સમજે છે. જે પ્રાપ્ત કરવું હોય, જે કાંઈ પણ પ્રાપ્ત કરવું હોય તેની ઈચ્છા થાય એ ઈચ્છાને ભાવના કહે છે. પણ એમાં રાગ છે. પરમાર્થે ભાવનાનું સ્વરૂપ, સ્વરૂપની એકાગ્રતા એ ભાવના છે. 12 ભાવનાના જે 12 ભેદ છે, ધર્મી જીવને, સમ્યક દ્રષ્ટિ મોક્ષ માર્ગી જીવને એવા 12 પ્રકારના વિકલ્પ પૂર્વક સ્વરૂપ એકાગ્રતા થાય છે. એ સ્વરૂપ એકાગ્રતામાં 12 પ્રકાર નથી પડતા, એ પૂર્વેના વિકલ્પમાં 12 પ્રકાર છે. સ્વરૂપની એકાગ્રતામાં તો એક જ પ્રકાર છે, બીજો પ્રકાર નથી. પણ વિકલ્પ અનુસાર એના ભેદ કયા છે, પરિણામ અનુસાર, ભાવના અનુસાર ભેદ નથી કયા. જે પારમાર્થિક ભાવના છે એ તો સ્વરૂપની એકાગ્રતા છે અને તેમાં કોઈ 12 ભેદ નહીં પણ બીજો ભેદ નથી, એક જ ભેદ છે. જે છે તે સર્વકાળે એક જ પ્રકારનું છે. પણ મુનિ દશામાં પણ વિતરાગી મુનિઓ, ભાવલિંગી મુનિઓ આ પ્રકારે 12 ભેદે સ્વરૂપની એકાગ્રતાને સાધે છે, 12 ભેદના વિકલ્પ પૂર્વક. તેથી તે 12 પ્રકારના વિકલ્પની મુખ્યતાથી 12 ભાવના કહી છે અને તે પરમ શાંતિ સ્વરૂપ છે. એકાગ્રતા પોતે જ પરમ શાંતિ સ્વરૂપ છે, અથવા એ શાંતિનો અનુભવ કરાવે છે, શાંતિને આપે છે. તેથી એને શાંતિની દાતારી ભાવના કહેવામાં આવે છે. એમાં સમૂળ ભાવનાની વ્યાખ્યા કરી છે કે ધર્મી જીવ આત્માના જ્ઞાનાનંદ સ્વભાવની સન્મુખ રુચિ રાખીને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવ જેને અત્યંત રુચ્યો છે, પોતાની રુચિમાં અનન્યપણે રુચ્યો છે, રુચિમાં એનું અન્યપણું નથી, આ હું ને આ સ્વભાવ એમ નથી, સ્વભાવ તે હું એમ રુચિ છે, એને સન્મુખની રુચિ કહી છે. એવી રુચિપૂર્વક બાર ભાવનાનું ચિંતન, વિકલ્પની દિશામાં બાર પ્રકારની ભાવનાનું ચિંતન કરીને તે ચિંતનથી આગળ જઈને અંતરમાં એકાગ્રતા વધારે છે. ખરેખરી ભાવના તો આ છે, જે સ્વરૂપમાં એકાગ્રતા વધારે છે તે સંવર છે, અને તેને સંવર ભાવના કહેવામાં આવે છે. બારે ભાવનાના નામ જુદા પાડ્યા હોવા છતાં પારમાર્થિક ભાવ છે તે એક જ ભાવના બાર નામ છે. એક ભાવના તો બીજા હજારો નામ થઈ શકે છે, હોય શકે છે, કેમ કે એની અંદર એટલા હજારો ગુણ છે, અનંત ગુણ છે ને, પણ બધા ગુણને તો નામ નથી. કેટલાક બહુ ભાગના મોટા ગુણને તો, મોટા ભાગના ગુણને તો નામ નથી મળતું, કેમ કે વાચાગોચર નથી. જો નામ હોય તો એ વાચાગોચર થઈ જાય, પણ એ વાચાગોચર નથી. માત્ર એ જ્ઞાનીઓને અનુભવ ગોચર છે, અને કેટલાક જ્ઞાનીઓને તે ક્ષોક્ષમ જ્ઞાનમાં સ્પષ્ટ થાય છે, કેટલાકને ઓછા થાય, કેટલાકને વધુ થાય, પણ સર્વ સ્પષ્ટ થાય. એટલે જેટલું જ્ઞાન હોય એટલો ઉપયોગ થાય એવું નથી બનતું. તો આગળ કહી ગયા પોતે. કે જેટલો ઉઘાડ હોય તેટલો પૂરેપૂરો ઉપયોગ કદી થાય નહીં, ધર્મીને પણ. અનુભવમાં તો આખો આત્મા આવે છે, અને જેવો આત્મા કેવળ જ્ઞાનમાં જાણીને પ્રસિદ્ધ કર્યો છે દિવ્ય ધ્વનિ માં જિનેન્દ્ર પરમાત્માએ, એવો જ આત્મા બિલકુલ નીચે શ્રુત જ્ઞાનમાં જ્ઞાન ગોચર અને અનુભવ ગોચર હોવા છતાં એના સર્વ ભેદોનો ઉપયોગ ન થાય. ઉઘાડ તો આખા આત્માને જાણવાનો છે, પણ એના સર્વ ભેદોનો ઉપયોગ ન થાય. માત્ર રોકાઈ રહે અને વારંવાર બાર ભાવનાનું ચિંતન કરે તો એ ખરેખર બાર ભાવના નથી, પણ પોતાના સ્વભાવની રુચિપૂર્વક સન્મુખ થઈને સ્વરૂપમાં એકાગ્રતા વધે ત્યારે એને ખરેખર બાર ભાવના નિમિત્ત છે એમ કહેવામાં આવે છે. બાર ભાવનાના વિકલ્પ સ્વરૂપ એકાગ્રતામાં નિમિત્ત ગણીને અહીંયા એને બાર ભાવના કહેવામાં આવે છે. નિમિત્ત એટલે પૂર્વ પર્યાયમાં એવો વિકલ્પ હતો. જેમ કે તપ છે, બાર પ્રકારના તપ છે ને, છ અભ્યંતર, છ બાહ્ય ને છ અભ્યંતર. તો એ બારે પ્રકારના તપમાં બાર પ્રકારનો વિકલ્પ છે, તપ એક પ્રકાર. એ બારે પ્રકારના વિકલ્પ પૂર્વક સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા થાય તે પરમાર્થ તપ છે. એ પહેલાના જે વિકલ્પ છે ઉપવાસ આદિનો, સ્વાધ્યાય આદિનો, એને વ્યવહારે તપ કહેવામાં આવે છે. નિશ્ચય તપ પ્રગટ થાય તો, અને નિશ્ચય તપ પ્રગટાવ્યું હોય તો, નહીતર એને વ્યવહાર કહેવામાં આવતો નથી. તે સંવર છે, ખરેખર તેને સંવર કહેવામાં આવે છે. સંપ્રદાયમાં અમુક ક્રિયા કરે એને પ્રતિક્રમણ કહે છે, અમુક ક્રિયાને આલોચના પ્રત્યાખ્યાન પણ કહે છે, અમુક ક્રિયાને સંવર પણ કહે છે. આ ઔષધને સંવર ને એવું કરે છે કે નહીં, દિગંબર માં કરે છે,
પુરુષદ
છે, સંવર આપે, સંવર નામ નથી, સંવર નામ આપે છે, સંવર કર્યો છે એમ કે છે, કે છે ને સ્થાનક પાસેમાં સંવર
સંપ્રદાય
એ સંવર નથી, એનું નામ ખરેખર સંવર નથી. સંવર એટલે સમ્યક પ્રકારે વ્રત નામ અટકી જવું, સ્વરૂપમાં સમ્યક પ્રકારે સ્થિર થઈને ઉપયોગનું અટકી જવું, તે સંવરની અસ્થિથી વ્યાખ્યા છે. અને રાગાદી ભાવનું ઉત્પન્ન થવું અટકી જવું, તે સંવરની નાસ્તિથી વ્યાખ્યા છે. અને કર્મના આગમન થવાનું અટકી જવું, નવા કર્મ બંધાય પહેલા એનું આગમન થાય છે, એ આગમનનું અટકવું, આશ્રમનું રૂંધાવું, આશ્રમ એટલે આવવું, શ્રવવું, એનું રૂંધાવવું, એ આગમન ન થવું કર્મનું, તેને નિમિત્તથી સંવર કહેવામાં આવે છે. ઉપાદાનથી સંવરના બે ભેદ છે, અસ્થિ અને નાસ્તિ. નિમિત્તથી સંવરનો એક ભેદ છે કે કર્મને આવવા દેતા નથી. એ ત્રણેય પ્રકારના સંવરના નામ છે. વાસ્તવિક સંવર તો આ છે કે સ્વરૂપમાં એકાગ્ર થવું, એનું નામ સંવર છે. અને તેમાં 12 ભાવનાના વિકલ્પ મુનિઓને પણ આવે છે, તેથી મુનિ દશાના વર્ણનમાં એ વિષય શાસ્ત્રમાં પણ ચાલ્યો છે. અંતરદૃષ્ટિ વગર આવી ભાવના યથાર્થ હોય નહીં. શું કહે છે કે આવી સ્વરૂપની એકાગ્રતા સમ્યક દર્શન વગર હોય નહીં. કેમ કે સંવર છે એ ચારિત્ર છે, અથવા સ્વરૂપમાં એકાગ્રતા છે એ ચારિત્ર છે, સ્વરૂપની સ્થિરતા છે. તો જેને સ્વરૂપની દ્રષ્ટિ જ નથી એને સ્વરૂપની સ્થિરતા હોય એ વાત તો સંભવિત નથી, બનતી નથી. અથવા દ્રષ્ટિ રાગની હોય, સ્વરૂપ દ્રષ્ટિ નથી, આત્મદ્રષ્ટિ નથી, ત્યાં સુધી જીવની પર ઉપરની અનાત્મા ઉપરની દ્રષ્ટિ છે, એમાં રાગ અને રાગનો વિષય એને ઉપાદેય થયો છે. જેની દ્રષ્ટિ હોય તેની સર્વસ્વપણે ઉપાદેયતા હોય, તો રાગની અને નિમિત્તની સર્વસ્વપણે ઉપાદેયતા હોય થાય અને સ્વરૂપની એકાગ્રતા થાય એવું તો કદી બને નહીં. તેથી એમ કહ્યું છે કે સ્વરૂપની એકાગ્રતા થવા અર્થે સ્વરૂપ દ્રષ્ટિ થવી અનિવાર્ય છે. સ્વરૂપ દ્રષ્ટિ થાય તેને સ્વરૂપની એકાગ્રતા થાય. બહુભાગ જીવો તો આ વિજ્ઞાનને નહીં સમજતા હોવાથી સ્વરૂપની એકાગ્રતા કરવા માટે ઈચ્છા ધરાવે છે, પણ સ્વરૂપ દ્રષ્ટિના વિષયમાં કોઈ પણ પ્રકારનો પ્રયત્ન, સમજણ કાંઈ જોવામાં આવે નહીં. સમ્યક દર્શન કેમ થાય એની ખબર ન હોય, અને ચારિત્ર ની પ્રધાનતા કરે, પણ ચારિત્ર હોય જ ક્યાંથી? ચારિત્ર તો સ્વરૂપની એકાગ્રતાનું નામ ચારિત્ર છે. અજ્ઞાન માંથી પડી, માર્ગના જે અજાણ્યા હતા એ અજાણ્યા માર્ગમાં બીજા માર્ગે ચડીને કરી. એવું છે જગતની અંદર કે જેમ જેમ નીચા સ્તરે જાઓ એમ સહેલું સહેલું લાગે કાર્ય. વ્યાખ્યાન સાંભળવું હોય તો એમ લાગે કે વિષય અઘરો છે, પણ વાર્તા સાંભળવી હોય તો વિષય અઘરો ન લાગે. જગ્યા કરો બસ. સંવરની ભાવના વ્યાખ્યાન પૂર્ણ લાગે, અથવા વાર્તા ઘણાને સમજાય, ટૂંકા હોય, ગમ્મત હોય, એની અંદર અનેક પ્રકારના, તો એ બધું સમજાય શકે છે. આ વિષય અમને સમજાતો નથી, અઘરું લાગે છે. એટલે સહેલું 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 જે બતાવે ત્યાં સંખ્યા વધી જાય છે, સહેલું કરવા વાળાની સંખ્યા વધી જાય છે. 5 વર્ષના છોકરાને એમ કહો કે તું ઉપવાસ કર, તને ધર્મ થશે, તો એ સહેલાઈથી કરી શકશે. પણ 60 વર્ષે એને સંવર સમજવો હોય તો એમ કે આ વાત અમને અજાણી નગરી લાગે છે. આવું કેવી રીતે સમજાય? સમ્યક દર્શનની વાત અમને સમજાતી નથી એમ છે. એટલે સહેલું બતાવી દઈએ કે સહેલાઈથી ધર્મ થશે તમને, તો અનેક માણસો ત્યાં ઉમટી પડે છે. આ કાળમાં સર્વકાળમાં એવું છે, કેમ કે જીવો અનાદિના મિથ્યાત્વના વિપરીત સંસ્કારને તો ધારી રાખ્યા છે. હવે એમાં ને એમાં એને રુચિ એવું કહે, એને રુચિને અનુકૂળ કહે, એટલે તરત એને સુહાય છે, ગમે છે, અને તરત એ અનુસરે છે. આ અત્યારે આ 585 કરોડ 6 અબજમાં સૌથી વધારે વસ્તી મુસલમાનની છે આખા વિશ્વમાં. સંપ્રદાયમાં સંખ્યા એ પહેલો નંબર મુસલમાનોનો છે. વિશ્વમાં કોઈ એવો દેશ નથી કે જ્યાં એની વસ્તી નથી. કેટલાક તો આખા ને આખા દેશ જ એમાં છે. બીજો નંબર આવે છે ખ્રિશ્ચિયનોનો. જૈનોનો તો 20મા નંબરમાં પત્તો નથી. અને એમાંય પછી જે છે એમાંય તે વાડા ને તડાનો કઈ પાર નથી. આમ છે કેટલી વસ્તી તો વધારે છે થોડી, પણ હવે ગમે એટલી હોય, ભલે ને કરોડ ની હોય તો 585 કરોડમાં 1% કેટલા આવ્યા? 1% આવતો નથી. 15 દુકડા થયા, 1% ના 15 દુકડા થયા હે. અને એમાં પણ સત્યને સાંભળવા રૂચે અનુસરે એવા કેટલા, એ કઈ જોવામાં આવતું નથી, નહીવત છે. એટલે આટલું બધું ઘણું છે, આટલા બધા જાજા કરે છે, જાજા અનુસરે છે, માટે એમાં કઈ માલ છે, માટે અનુસરે છે, એવું કઈ નથી. દુનિયાના માણસોને બુદ્ધિ ને અક્કલ નહીં હોય એમ કઈ વિચારવાનું છે? આ વિષયમાં તો નહીં જ, એમાં ચોખ્ખી વાત છે. એવું તો ઘણું બને છે દુનિયામાં, ધર્મના વિષયમાં નથી. શું લોકો તેલ કરતા સસ્તું ઘી ખાય છે, વેજીટેબલ ઘી. ઘી છે એ કઈ, તેલનો ભાવ ઊંચો અને વેજીટેબલ ઘીનો ભાવ નીચો છે અત્યારે. હું નહીતર આમ સામાન્ય રીતે ઊંચું રહેતો, કઈ સારું બનતું ત્યારે, એકલા તેલનું બનતું ત્યારે એના ઉપર ખર્ચ ચડે તેલ ઉપર, એટલે વેજીટેબલ ઘીનો ભાવ તેલ કરતા ઊંચો રહેતો. લોકો ઘી માનસિક રીતે એને ઘી સમજીને ખાય છે, તો ચોખ્ખું ચોખ્ખું તેલ, માત્ર સિંગ તેલમાંથી બનતું ત્યારે તો એના ઉપર લખવામાં આવતું ડબ્બા ઉપર કાયદેસર, મૂંગફલી કા જમાયા હોવા તેલ, હાઇડ્રોજનેટેડ ગ્રાઉન્ડનટ ઓઇલ. હવે તો અનેક પ્રકારના બીજા હલકા તેલ વાપરીને સિંગ તેલ કરતા એનો ભાવ ઊંચો છે, અને એનું ઉત્પાદન કરનારા કરોડપતિઓ બધા થઈ ગયા. શેમાંથી થઈ ગયા? કે માનસિક રીતે તેલને ઘી સમજીને. બુદ્ધિ કેટલી ચલાવી લોકોએ, ખાલી માનસિક લાભ લેવાનો છે, બીજું કઈ નથી. એના કરતા તો તેલ સારું છે. ઘણા માણસો, લાખો માણસો ખાય છે, માટે બુદ્ધિ છે બધાને, એવું છે કઈ? લાખો માણસો ખાય છે તો લાખો માણસો ને રોગે લાખો એવા થાય છે. થાય છે કે નથી થતો? પણ અજ્ઞાન પણ એ પોતાને નુકસાન કરે છે. તો લાખો નુકસાન કરે માટે બુદ્ધિ વાળું કામ છે એમ તો કઈ કહી શકાય નહીં. સમજદારી નું કામ છે એમ તો કહી શકાય નહીં. એ સંખ્યા ઉપર કોઈ સમજણ નું માપ નીકળતું નથી. અને ખાસ કરીને ગુણ અવગુણ ના વિષયમાં તો જીવને ગુણ પ્રાપ્ત કરવો એ પર્વતના ચઢાણ જેવું છે, અને અવગુણ પ્રાપ્ત કરવો એ ઉતરાણ જેવું છે, ઉતરવા જેવું છે. ચડવું અઘરું છે, એમાં પરસીનો પડે. ઉતરવામાં તો સહેલાઈથી ઉતરી શકાય છે. ચડે છે કે નહીં? ડુંગર ચડે છે તો શું કરે? ચડવામાં વાર લાગે, એથી ઉતરવામાં અડધી ન લાગે. એમ નીચે જવામાં વાર નથી, ઉપર જવામાં પરિશ્રમ છે, પુરુષાર્થ છે ઉપર જવામાં. એટલે ઘણા જીવો ન કરી શકે, તેથી તે માર્ગ બરાબર નહીં. ઘણા જીવો કરી શકે માટે માર્ગ બના બરાબર છે એવું મુકાય. સત્યનું તોલન એ રીતે કરી શકાય નહીં. ખરેખર તો તુલનાત્મક બુદ્ધિ પણ તેની બરાબર છે કે જે માત્ર સત્યને જ ગ્રહણ કરવા ચાહે છે, સત્યને જ અંગીકાર કરવા ચાહે છે, અને પોતે પોતાના સત્ય સ્વરૂપ પ્રત્યે સાચી ખરી નિષ્ઠાથી જવા ઈચ્છે છે. એની જ બુદ્ધિ તુલનાત્મક રીતે સંતુલનપણે તુલના કરી શકે, બીજાની બુદ્ધિ એ રીતે તુલના કરી શકે આ સિવાય કોઈ પણ હોય. કહે છે કે સ્વરૂપની એકાગ્રતા રૂપ જે ભાવના છે તે અંતરદ્રષ્ટિ વગર, સ્વરૂપ દ્રષ્ટિ વગર આવી ભાવના યથાર્થ હોય શકે નહીં. સમ્યક દર્શન વગર સ્વરૂપની ભાવના સાચી ઉત્પન્ન થાય નહીં. આ બાર ભાવના ધર્મી જીવને આનંદની જનની છે, આનંદ ઉત્પન્ન કરાવે છે. એ સ્વરૂપની એકાગ્રતામાં, સ્વરૂપમાં જે આનંદ છે એ આનંદ ઉભરાઈને બહાર આવે છે, પર્યાયમાં એની ભરતી આવે છે. મુનિજનોને સ્વરૂપના આનંદની ભરતી આવે છે, જેમ દરિયામાં ભરતી મધ્યબિંદુથી આવે. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા, ભર ઉનાળે 118 ડિગ્રીનો તડકો હોય, માણસ મરી જાય તડકે ઉભરે તો લૂ લાગીને. 109, 10, 12 થાય છે તો અહીંયા લોકો ત્રાહી માં પોકારે છે કે કોઈ બહાર નીકળી શકતું નથી ઘરની. પણ 118 ડિગ્રીનો તડકો સતત પડતો હોય તો પણ સમુદ્રની ભરતી આવે તો એમાં કઈ તડકો એને રોકી શકે નહીં. આટલું બધું પાણી ક્યાંથી ઉતરી ગયું? આમાં તો શું પાણી સુકાઈ જાય એવો તડકો છે, સમુદ્રને ન સુકી શકે એવી આનંદની ભરતી મુનિજનોને કોઈ પણ બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આવે છે. પ્રાણાંત થાય એવો પ્રતિકૂળતાનો પ્રસંગ હોય તો પણ અંદરની ભરતી આવી શકે છે. એ આનંદની ભરતી છે. એવી ધર્મી જીવને એવો આનંદ ઉત્પન્ન થવામાં આ 12 પ્રકારના વિકલ્પોને નિમિત્ત કહેવામાં આવ્યા છે. રુચિ છે, સર્વસ્વ પણ છે, ઉપાધિ પણ છે, અરે એ જ એનો આત્મા છે, અનન્ય પણ એ તો રાગ જ એનો આત્મા છે અને નિમિત્ત જ એનો આત્માથી પડે છે. કેમ કે રુચિ તો આત્મા સાથે સંબંધ ધરાવે છે, શ્રદ્ધા તો આત્મા સાથે સંબંધ ધરાવે છે. જેની સાથે શ્રદ્ધાનો સંબંધ તે શ્રદ્ધાનો આત્મા એમ છે ખરેખર. પોતાના સત્ય આત્મ સ્વરૂપને, મૂળ આત્મ સ્વરૂપને, પરમાર્થ આત્મ સ્વરૂપને શ્રદ્ધા ન શ્રદ્ધે તો એથી એને એ શ્રદ્ધાને વિપરીત શ્રદ્ધા અથવા મિથ્યા શ્રદ્ધા કહેવામાં આવી છે. અને પુણ્ય પાપના ભેદમાં એને સૌથી મોટું પાપ ગણવામાં આવ્યું છે. નાનું પાપ દેખાય છે, ચોરી જૂઠાદીનું નાનું પાપ દેખાય છે, પણ મોટું પાપ છે એ જીવોને દેખાતો નથી. આ તકલીફ છે. એ પ્રકારની એની સમજણ એ વિષયની નથી, સમજણ નથી, ને સમજણમાં સ્થૂળતા પણ ઘણી છે. સમજણમાં સ્થૂળતા ઘણી છે. તેથી શ્રદ્ધાનો વિષય શું છે, શ્રદ્ધા કેવી હોય, શ્રદ્ધાનો વિષય કેવો હોય, એવા સૂક્ષ્મ વિષયને સમજી શકતો નથી. સમજણ સ્થૂળ થઈ ગઈ છે એમ છે ખરેખર, અથવા વિપરીત કામ કરે છે. અભિપ્રાયમાં વિપર્યાસ હોય તો પણ એને શ્રદ્ધાનો વિષય એના જ્ઞાનમાં સમાવેશ પામતો નથી. વિપર્યાસનું જોર હોય તો વિપર્યાસ એનો મંદ પડે એવો અવકાશ એને હોવો જોઈએ અથવા થવો જોઈએ. પોતાની સ્વરૂપ પ્રાપ્તિની ભાવના મૂળ કારણ છે, સ્વરૂપ પ્રાપ્તિની જિજ્ઞાસા મૂળ કારણ છે. મારે મારી આત્માની શાંતિ જોઈએ ને બીજી કોઈ કૃત્રિમ શાંતિથી મને સુખ નથી. અંદરની શાંતિ ને અંદરની તૃપ્તિ માટે એની પૂરેપૂરી જેને એમ કહીએ કે તૃષાથી જેમ માણસ પાણીથી તલસે છે એવી એની ભાવના હોવી જોઈએ કે મને જો સત્ય નહીં મળે તો હું કદાચ જીવી નહીં શકું. એવી સ્થિતિ આવે તો એને વાર નથી, તો બધું સીધું જ પાધરું જ સીધું પકડાઈને સમજાય એવું છે, અને નહીતર ગડબડ થાય એવું પણ છે. બે રીતે છે. જેને સ્વરૂપની ભાવના છે એવા જીવો જે સત સ્વરૂપ પામ્યા છે એવા સત્પુરુષોના સમાગમમાં જાય છે. જેમ જેને બહારના વિષયોની રુચિ હોય તો ત્યાં જાય છે, કોઈ ક્લબમાં જાય છે, કોઈ સિનેમામાં જાય છે, કોઈ નાટકમાં જાય છે, કોઈ જુદી જુદી રીતે જેની જ્યાં રુચિ છે ત્યાં જાય છે કે નહીં. એમ જેને સતની રુચિ છે એ સતની વાર્તા જ્યાં થાય છે, સત્પ્રાપ્તિના નિમિત્તો છે એવા સત્શાસ્ત્રો અને સત્પુરુષના સમાગમમાં પોતાની રુચિથી જાય છે, પોતાની ભાવનાથી જાય છે. અને ત્યાં એ ભાવનાને પોષણ મળે, એ ભાવનામાં વૃદ્ધિગત પણ થાય, ન હોય તો એવી ભાવના ઉત્પન્ન થાય. કેમ કે આત્મહિતની વાત છે, તો પોતાનું હિત જેને જેના હૈયે પોતાનું હિત વસે એને તો એ ભાવનામાં આવતા વાર લાગવાની નથી. પણ જેને હિત અહિતની દરકાર નથી, અન્યથા પ્રયોજન છે, એનો તો સત્સમાગમ પણ નિષ્ફળ જવાનો છે. એને સત્સમાગમ શું? એને સત્સમાગમ છે જ નહીં ખરેખર, તો એને સત્સમાગમ છે જ નહીં. એક એક ભાવનાનો વિષય આમાંથી લેશું આપણે. પ્રતિક્રિયાનું પરીક્ષાના જે ગુણ છે ને એ ચાલે છે, તો લગભગ તો આમાં આવી જશે, નહીં તો પછી કોઈ બાકી રહેશે તો લઈ લેશું. ઘણા બોલ છે હજી.
હા,
બાર ભાવનાનો તો ગ્રંથ છે, ઘણા બોલ એમાંથી છે. મોટો વિશાળ ગ્રંથ છે ને, લગભગ 870 બોલ સુધી છે. 870 બોલ સુધી છે. ક્યાંથી શરૂ થયું છે જો? એમના પ્રવચનો એક સાથે શરણ આવી ગયા આઠમાં, એટલે એ પ્રવચનો માટે 743 થી 870 58 હાથ 65 એટલે 75 બોલ. આવી જશે લગભગ 12 આમાં જ આવી જશે. ચર્ચામાં પરિણતિ શબ્દ આવ્યો એટલે ભાઈ કે પરિણતિ નથી સમજાતી, ઉપયોગ વાળી વાત સમજાય છે. એમ કેમ બને છે કે ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે, જ્ઞાન સ્થૂળતા ને ભજે છે, એટલે એને પોતાની પરિણતિ પકડાતી નથી. પણ એક બહુ સારી વાત કરી હતી, ધ્યાન ખેંચાયેલી, કે આમ અસ્થિથી પરિણતિ નથી પકડાતી, પણ નાસ્તિથી સમજાયું છે કે જે સ્વરૂપની એકાગ્રતા નથી તો રાગ સાથે એકાગ્રતા તો થઈ રહી છે, અને જે રાગની એકતા બુદ્ધિ વર્તે છે એ પરિણતિથી જ વર્તે છે. ઉપયોગમાં તો એમ પણ વિચાર કરે કે હું રાગ રહિત શુદ્ધ નથી પકડાતી, તો અહીંયા એકત્વ થઈ રહ્યું છે, રાગ સાથે એકત્વ થઈ રહ્યું છે, તેથી આત્મા સાથે એકત્વ થતું નથી, એમ નાસ્તિથી એક વાત કરી હતી. નાસ્તિથી તો સમજાયું છે વિચાર કરે તો, બાકી તો જે છે એને તો પકડવામાં તો જ્ઞાનમાં એની હસ્તી તો ક્યારે પકડાય કે જ્ઞાન એટલું સૂક્ષ્મ થાય ત્યારે. એક વિચારવા જેવો વિષય છે કે બુદ્ધિ વાળાને બુદ્ધિનું પાણી ઉતરી જાય એવું છે. અહીંયા સાહેબ હું તો બુદ્ધિશાળી છું, તો કહે છે કે તારામાં જે તારી પરિણતિ ચાલે છે, જે પરિણતિ તને અનુભવ ગોચર છે, એ તો તને પકડાતી નથી, તારી બુદ્ધિની સૂક્ષ્મતા છે. અથવા સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિમાં જે કાંઈ જ્ઞાનની સૂક્ષ્મતાનો અને સ્થૂળતાનો ભેદ છે એ અહીંથી છે મૂળ. કે મિથ્યા દ્રષ્ટિ જીવ અંગ પૂર્વધારી હોય, કેવો એટલું બધું એનું જ્ઞાન વિશાળ હોય, અંગ પૂર્વધારી હોય, લાખો શાસ્ત્રો કંઠસ્થ કરી નાખેલો, પણ એને પોતાની જ પરિણતિ પકડાતી નથી, કે જે પરિણતિ એ રાગ સાથે એકત્વ કરે છે એને નથી પકડાતી. અને એક ચકલું દેડકું સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે એને પોતાની પરિણતિ પકડાય છે, ભિન્ન પડી જાય છે. ભિન્ન પડી જાય છે ત્યારે રાગાદિ ભાવ વર્તા હોવા છતાં પરિણતિમાં ભિન્ન અનુભવ કરે છે. કોનું જ્ઞાન સૂક્ષ્મ? અંગ પૂર્વધારી મિથ્યા દ્રષ્ટિનું
કે એક ચકલાનું જ્ઞાન સૂક્ષ્મ છે, કે એને પોતાના જ્ઞાનનો ભિન્ન સ્વાદ આવે છે. જ્ઞાનની સાથે અભેદ રહેલી શાંતિ અને આનંદનો ભિન્ન સ્વાદ આવે છે, અને રાગાદીનો એને ભિન્ન સ્વાદ આવે છે. રાગને ભિન્ન જાણે છે અને જ્ઞાનને ભિન્ન જાણે છે, અનુભવે છે. તો એનું જ્ઞાન સૂક્ષ્મ છે કે પેલા શાસ્ત્રોના શાસ્ત્રો પાણીના પૂરની જેમ કહે એનું જ્ઞાન સૂક્ષ્મ છે, કે એનું જ્ઞાન ઘણું સ્થૂળ છે. એને પોતાના જ પરિણામમાં ભિન્ન જ્ઞાનની પરિણતિ નથી, એકતા બુદ્ધિની પરિણતિ છે. પ્રેક્ટિસ વગર તો બરાબર છે, એ પ્રયોગ થી જ સાધ્ય છે. પ્રેક્ટિસ કહો કે પ્રયોગ, પ્રયોગ સાધ્ય માર્ગ છે, અને પ્રયોગ એ જ પુરુષાર્થનો તબક્કો છે. જ્યાં સુધી જીવ પ્રયોગે ચડતો નથી ત્યાં સુધી પુરુષાર્થનું પ્રથમ ચરણ પણ નથી, અને જ્યારથી એ પ્રયોગે ચડે છે ત્યારથી એ કંઈક પુરુષાર્થ કરે છે એમ કહી શકાય. આ દિશામાં પછી પુરુષાર્થની સફળતા થાય ત્યારે ભિન્ન અનુભવ કરે. 304 બોલ છે ને, વચનો તો આપણે ચાલી ગયા છે. પ્રયોગે ચડે એટલે પ્રેક્ટિસ જે કહે છે ને ભાઈ, ભિન્ન થવાનો પ્રયોગ, પ્રયોગાભ્યાસ. આપણે એક જ બોર્ડ ઉપર 3-4 દિવસ ચાલી પ્રયોગ ને અને પુરુષાર્થ ને સાથે જોયા છે કે નહીં? આપણે ઘણી ચર્ચા 40 ઇંચી દિવસે આ વાંચનમાં તો ત્યારે આ વિષય ઉપર ઘણી ચર્ચા ચાલી છે, અને આ વિષય નિર્ભ્રાન દર્શનમાં પણ આમાંથી ઠીક ઠીક રીતે લીધો છે. જ્યાં પ્રયોગનો વિષય ચર્ચો છે, સ્વરૂપનો નિશ્ચય કરવા માટે પ્રયોગથી નિશ્ચય કરવો, માત્ર શાસ્ત્ર અભ્યાસથી આત્માનો નિશ્ચય ન કરવો, કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્મા કેવો છે, દ્રવગુણ પર્યાયથી કેવો છે, ઉત્પાદ વૈધવથી કેવો છે, ગુણગુણી ભેદથી કેવો છે, એટલો જ માત્રામાં પ્રકાર પર્યાપ્ત નથી, પૂરતો નથી. એ સિવાય એ ઉપરાંત ભિન્ન જ્ઞાનના પ્રયોગમાં એને આવવું જોઈએ, અને એ જ્યારે પુરુષાર્થના ઉપાડથી પ્રયોગમાં આવે છે ત્યારે એને પોતાનું સ્વરૂપ સમજાય છે કે હું નિરાલંબન સ્વરૂપી મહાચૈતન્ય સત્તાધારી પદાર્થ છું. મારી મહાસત્તાને મટાડવા આ વિશ્વની અંદર કોઈ સમર્થ નથી. અનાદિ અનંત શાશ્વત સત્તાનો ધારણ કરનારો જ્ઞાનાનંદ સ્વભાવી અનંત ગુણના સામર્થ્યથી ભરેલો હું આત્મા છું એવી મારી મહાસત્તા આ વિશ્વની અંદર એવી છે કે આખું વિશ્વ એની પાસે ગૌણ થઈ જાય છે. એવો હું મહાપદાર્થ છું.
અનુભવ આવે છે, આત્મજ્ઞાન થાય ને,
આનંદ તો આવે. આનંદ નો આવે તો અનુભવ શું કામનો? અનુભવ નથી, અનાદિથી રાગ નો અનુભવ તો કરે જ છે. એટલે એની સ્વરૂપ પ્રાપ્તિની જે ધગશ છે એ ધગશથી એને આગળ વધવું જોઈએ. બહારમાં કે જેમાં એને પોતાને નિષ્ણાત ને નિપુણ થવું હોય એ કામ શીખવા પાછળ એની ધગસ હોય તો થઈ શકે છે. કેમ ને થઈ શકે એમાં એ બીજું કઈ ન જોવે, બધાને ગૌણ કરીને જે કાર્ય કરવું છે એની ધગસ આગળ વધવા માંગે તો કાર્ય કોઈ પણ કાર્ય થાય છે. જીવ સ્વાધીન છે કે પરાધીન તેનો ઉત્તર સમજ્યા વિના કોઈ કહે છે કે જીવ કથનચિત સ્વાધીન કથનચિત પરાધીન તો તેનો અર્થ એમ નથી. શું કહે છે? પણ પર્યાય અપેક્ષા એ જીવ પોતે પરાશ્રય રૂપ પરાધીન રૂપ પરિણમે છે. શું કહે છે? કોઈ શ્યાદવાદ થી એવો સમજ્યા વગર અર્થ કરે, શ્યાદવાદ કથનચિત લગાડી દેવું બધું, એ રીતે તો કઈ નિર્ણય થાય. જીવ સ્વાધીન છે કે પરાધીન આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. તો કહે છે કે કોઈ એમ કહી દે કથનચિત સ્વાધીન ને કથનચિત પરાધીન, ચાલો શ્યાદવાદ થઈ ગયો, કે એમ સમજ્યા વગર ચાલે હું નથી. એમ બધે કથનચિત લગાડવા જઈશ તો ક્યાં ગડબડ પણ થશે અને તને ખબર પડશે નહીં ક્યાં ગડબડ થઈ ગઈ. એમ કે જીવ પર પદાર્થ નું કાર્ય કરી શકે કે નહીં, તો કે કથનચિત કરી શકે ને કથનચિત ન કરી શકે. એમાં શું આપણે બધે કથનચિત લગાડવા ને? શરીર નું કાર્ય જીવ કરી શકે કે નહીં? શું હાથ પગ હલાવી શકે કે નહીં? કે સાજો હોય ત્યારે કથનચિત હલાવી શકે ને પક્ષઘાત થાય ત્યારે કથનચિત ન ચલાવી શકે. જીવ કથનચિત સ્વાધીન છે ને કથનચિત પરાધીન છે એમ તેનો અર્થ નથી, એટલે એમ વસ્તુનું સ્વરૂપ પણ નથી. એમ એનો અર્થ નથી એટલે એમ વસ્તુનું સ્વરૂપ નથી. જે જે સિદ્ધાંતો છે શાસ્ત્રની અંદર જેને સિદ્ધાંત કહેવામાં આવે છે અને મુખ્યપણે સિદ્ધાંતને અનુસરીને જે શાસ્ત્ર હોય એને સિદ્ધાંત શાસ્ત્ર કહે છે. એ સિદ્ધાંતનો મૂળ વ્યુત્પત્તિ અર્થ પણ એવો છે કે જે પદાર્થ નું અનાદિથી સ્વરૂપ સિદ્ધ છે, સિદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ કરવું પડે નહીં પણ અનાદિ સિદ્ધ છે અને તેની પાછળ કાંઈ હવે ફેરફાર ચાલી શકે એવું નથી, ત્યાં અંત આવી ગયો એ વાતનો. સિદ્ધ થયેલો સિદ્ધ પદાર્થ પ્રસિદ્ધ પદાર્થ એનો અંત આવી ગયો એવા કથનને એને બતાવનાર નિયમને વચનને સિદ્ધાંત કહેવામાં આવે છે. સિદ્ધ અંત, સિદ્ધ થયેલો અંત છેડો આવી ગયો પછી કાંઈ નહીં. આ સિદ્ધાંત ત્રણેય કાળે અફર છે એમ કહે છે કે નહીં? કે વસ્તુનું સ્વરૂપ ત્રણેય કાળે આમ છે એમ કહેવા માંગે છે. તો એમ કહે કે ભાઈ જો આત્મા પર પદાર્થ નું કાર્ય કરી શકે કે વ્યવહારે કરી શકે તે કથનચિત કરી શકે અને નિશ્ચય ન કરી શકે તે કથનચિત ન કરી શકે. થઈ ગયું ને કથનચિત છ્યાદવાદ? તો એમાં વ્યવહારે કરી શકે એમાં વ્યવહારે ખરેખર કરી શકે એમ જે સમજે છે તે વ્યવહારને વ્યવહારના સ્વરૂપે નથી સમજતો પણ વ્યવહારને નિશ્ચયના સ્વરૂપે સમજે છે. પણ એને ખબર પડતી નથી કે આમાં હું નિશ્ચિત વ્યવહાર ને વ્યવહાર તરીકે પણ સમજતો નથી અને વ્યવહારમાં નિશ્ચય સમજું છું અને નિશ્ચય ને સમજતો જ નથી એને એનો ખ્યાલ આવતો નથી. વ્યવહાર અપેક્ષા એ જીવ શરીર નું કાર્ય કરે છે એમ કેવું છે. વ્યવહાર એટલે શું કે ખરેખર એમ નહી એમ ના વ્યવહાર આવે છે. મોક્ષ માર્ગ પ્રકાશક માં ટોડરમલજી એ ખુલાસો કર્યો છે કે જ્યાં વ્યવહાર થી કથન ચાલ્યું હોય ત્યાં એમ સમજવું કે ખરેખર એમ નથી પણ નિમિત્તાદી ની અપેક્ષા એ આ વ્યવહાર કરવામાં આવ્યો છે. જેમ કે પાડોશી ને એમ કહે કે આ અમારા મામા છે અને મામા કહીએ છીએ અથવા ઘણા ગામ મામા હોય છે ને ગામ કાકા ગામમાં બધા એને મામા ને કાકા તરીકે જ કહેતા હોય આખા ગામમાં. પરમાર્થના પ્રકરણમાં છે કે પરમાર્થમાં જેટલા કોઈ સંબંધો અન્ય પદાર્થ થી અન્ય પદાર્થ ની અંદર જોડવામાં આવ્યા છે તે માત્ર વ્યવહાર છે, કહેવા પૂરતો વ્યવહાર છે, ખરેખર નથી એમ સમજવું એનું નામ એને બરાબર સમજે. પાણીનો પ્યાલો બોલવાનો વ્યવહાર છે, પાણીનો ઘડો એમ બોલે છે ને આ પાણીનો ઘડો છે, આ પાણીનો પ્યાલો છે, પાણીનો લોટો આપો એમ કે છે કે ચા નો પ્યાલો આપો. બોલવાનો વ્યવહાર એવો હોય છે એને બોલણી કે છે, વ્યવહાર ની બોલણી કે છે, વસ્તુનું સ્વરૂપ એમ એમ છે. જે અપેક્ષા એમાં દ્રવ્ય પર્યાય ની અપેક્ષામાં છે એ દ્રવ્યનું તો અંગભૂત છે. દ્રવ્ય અને પર્યાય એ તો સામાન્ય ને વિશેષ એ પદાર્થના અંગો છે. ત્યાં જે અપેક્ષાથી જે વાત ચાલતી હોય એમાં કથન ચિત ચાલે, પણ જે જે એની સાથે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થી ભિન્ન હોય એવા પદાર્થમાં કથન ચિત સંબંધ છે ને કથન ચિત સંબંધ નથી એમ ચાલે
નહીં, બિલકુલ ચાલે
એમ ચાલે. પણ એ સાદવાદ ના વિષય ને અથવા વસ્તુની સ્વરૂપ મર્યાદા ને જે સમજ્યા નથી સાદવાદ ને નામે પણ ખીચડો કરે છે ને ગડબડ કરે છે. અહીંયા કહે છે કે જીવ કથનચિત સ્વાધીન અને જીવ કથનચિત પરાધીન એમ કોઈ માને તો એમ નથી, પણ પર્યાય અપેક્ષાએ જીવ પોતે પરાશ્રય રૂપ પરાધીન રૂપ પરિણમે છે. શું કહે છે? પરાધીનતા શેમાં છે? કે જીવ પર પદાર્થ ને આધીન પરિણામ કરે છે ત્યારે એમ કહેવાય કે જીવ પરાધીન થઈ ગયો છે. આ જીવ પરાધીન થઈ ગયો છે એનું કઈ ચાલતું નથી, આ શરીર થી પરાધીન છે એમ નથી કહેતા. ભાઈ શું કરીએ, શરીર ચાલતું નથી અમારું, એને પીડા છે. તો એમાં જીવ પોતે શરીરનો આધીન પરિણામ કરે છે સ્વતંત્રપણે, એવું પરાધીનતાનો ભાવ એને પોતે સ્વાધીનપણે કર્યો છે, સ્વતંત્રપણે કર્યો છે એમ કે છે. એકાએક એ ભાવ કરવામાં પોતે સ્વાધીન અને સ્વતંત્ર છે. જીવમાં પ્રભુત્વ નામની શક્તિ છે, અનંત શક્તિઓ છે, એમાં જીવને પ્રભુ કયો છે એનું કારણ કે જીવમાં પ્રભુત્વ નામની શક્તિ છે. તો સ્વતંત્રતાથી સ્વાભાવિમાન પ્રભુત્વ શક્તિ છે, આ એની પરિભાષા છે. જીવ પોતે ખરેખર સ્વતંત્ર છે અને એ સ્વતંત્ર છે, સ્વતંત્ર પરિણમે, કોઈને પરાધીન ન પરિણમે ત્યારે એની શોભા છે અને એ એની પ્રભુત્વ શક્તિની વ્યક્તિ છે.
બરોબર,
આવી પ્રભુત્વ શક્તિની વ્યક્તિ કરવી, એને પ્રભુતાની વ્યક્તિ કરી, એ પ્રભુ થયો એમ કહેવામાં આવે છે. પણ હતો એમાંથી થયો. હવે જ્યારે એ ન થયો, સ્વાધીનપણે સ્વતંત્ર ન થયો અને પરાધીનપણે પરિણમ્યો, ત્યારે પણ એ સ્વતંત્ર જ પરિણમ્યો છે. પોતાની હાથે કરીને એ પોતે પરિણમ્યો છે. અવળો પડે તો પણ સ્વાધીનપણે, ને અવળો પડે તો પણ સ્વાધીનપણે. એની એટલી સ્વાધીનતા છે, અવળા પડવા બાકી તીર્થંકર નું પણ ન માને. સમૂહ શરણ માં બેઠો હોય ને તીર્થંકર નું ન માને, આમ થાય. ન માનવામાં એની શ્રદ્ધાનો વિપર્યાસ છે. જ્ઞાન નો વિપર્યાસ તો છે, પણ એની મૂળમાં શ્રદ્ધાનો જોર, વિપરીત શ્રદ્ધાનું જોર છે. એટલે જ્ઞાન પણ એની શ્રદ્ધાને અનુસરે છે. જેવી શ્રદ્ધા છે એને જ જ્ઞાન અનુસરે છે, એને જ એનું આચરણ અનુસરે છે. આમ તો સર્વગુણો મૂળમાં શ્રદ્ધાના વિષયને અનુસરે છે. તેથી શ્રદ્ધાને મૂળ ધર્મ કયો છે. દંશન મૂલો ધંભો, એ જે સૂત્ર છે એનું કારણ એ છે કે જે શ્રદ્ધાગુણનું જે પરિણમન છે એ અનુસાર બીજા ગુણોનું પરિણમન ચાલે છે. એમ થતું હોવાથી એને શ્રદ્ધાને મૂળ કહ્યું છે. એમાં શું છે કે મોક્ષ માર્ગમાં આવનારને પછી આમાં પ્રશ્ન થાય એવું છે, તર્ક થાય એવું છે કે સર્વ જીવોને અનાદિથી મિથ્યા શ્રદ્ધાન છે અને તેથી સર્વગુણો વિપરીતપણે પરિણમી રહ્યા છે. તો હવે આમાં સવળું કેવી રીતે થાય કે જેને મિથ્યાત મંદ થાય, દર્શન મોહ જેને મંદ થાય, દર્શન મોહ કહો કે મિથ્યાત કહો, તેના જ્ઞાનમાં એક નવું બળ પ્રગટે છે અને એ જ્ઞાન બળ એના શ્રદ્ધાના આખા પોપડાને પલટે છે, મિથ્યામાંથી સંમુખ કરે છે. એ જ્ઞાન બળ છે એ દર્શનની મંદતાના કાળમાં સ્વરૂપનો નિશ્ચય કરવામાં કાર્યગર થાય છે, તે છે. હવે દર્શન મંદ થવાના જે અનેક પ્રકારો છે તે પ્રકારમાં સ્વરૂપ નિશ્ચય થઈને સમ્યક સન્મુખતા તે સૌથી ઉત્કૃષ્ટ પ્રકાર છે કે જેમાં એકલો ભેદ જ્ઞાનનો સતત પ્રયોગ ચાલે છે અને પુરુષાર્થ ચાલે છે અને ત્યારે જ એનું દર્શન મટીને નાશ થઈને સમ્યક દર્શનની સ્થિતિ શરૂ થાય છે. એ પહેલા દર્શન મોહના જે મંદ થવાના પ્રકાર છે એ બાહ્ય નિમિત્તોની અંદર સત્સમાગમ અને સત્શાસ્ત્ર છે. સત્શાસ્ત્ર અને સત્સમાગમમાં પણ સત્સમાગમ છે એ ઉત્કૃષ્ટ છે. મૂળ તો દર્શન મોહ અને દર્શન મોહનો અભાવ થાય એ વિષય ઉપર બરાબર એને પોતાને ખ્યાલ કરી લેવો જોઈએ. આ છે શું આખામાં જે મિથ્યાત્મની ગાંઠ સાજી રહેતા અનંત દોષોની પરંપરા પાંગરી જાય છે, એ ગાંઠને ગાળવી કેમ ને એ ગાંઠને તોડવી કેમ, એ ગાંઠ કેમ શિથિલ થાય ને એ ગાંઠ કેમ દ્રઢ થાય, આ વિષયને ન સમજે તો કોઈ રીતે એને આ આત્માના માર્ગમાં, સમ્યક માર્ગમાં, જીન માર્ગમાં આવવાનો કોઈ અવસર નથી. ગુરુદેવે સ્પષ્ટ તો ઘણું કર્યું છે પણ પોતાની યોગ્યતાને લઈને ન સમજાય તો બીજો કોઈ ઉપાય નથી. એ બહુ મહત્વનો વિષય છે. અનંત પરિભ્રમણમાં આ જીવને અનંતકાળથી પરિભ્રમણ ચાલુ રહ્યું છે એ કેમ મટે, આ એક પ્રશ્નમાં અનંત અર્થ સમાયેલો છે. આ શ્રીમદજી બહુ શરૂઆતમાં નાખ્યું છે આમાંથી. એમ કહીને આ વિષયની કેટલી ગંભીરતા છે, અનંત જન્મ મરણનું કારણ અને કારણનો અભાવ, એ વાત એને બરાબર પહેલા, બીજું કાંઈ પણ સમજવા પહેલા આ વાત એને સમજવી
જોઈએ.
સત્સમાગમ અને સત્શાસ્ત્ર એ બે બાહ્ય નિમિત્ત છે. અંતરંગમાં એને પોતાના સ્વરૂપની સમજણ કરવી, એનો નિર્ણય કરવો, એનો સર્વ પ્રયત્ન નિર્ણય કરવા માટે લગાવવો, નિર્ણયની દિશામાં એને આગળ વધવું ને નિર્ણયની દિશામાં એને પૂરેપૂરો પુરુષાર્થ કરવો, એમ કરતા એને એક આમાં દર્શનનો બંધ થઈ અને દર્શનનો અભાવ થઈ જાય છે. જ્યાં દર્શનનો યથાર્થ પ્રકારે મંદ થાય ત્યાં સમ્યક દર્શન પહેલાની ભૂમિકાનું નિર્મળ જ્ઞાન થાય છે. અને એ રીતે જ્ઞાનની જે નિર્મળતા થાય છે એ બરાબર વિવેક કરે છે પોતાના નિજીતનો. અને એ નિર્મળતામાં એને પોતાનું સ્વરૂપ અવભાસે છે, એની સ્વચ્છતામાં કે હું આવો છું, એનો નિર્ણય છે. એ પ્રતિભાસ વિના, સ્વરૂપના પ્રતિભાસ વિના બીજી કોઈ રીતે સમ્યક દર્શનનો નાશ થાય એવું બનતું નથી. જ્ઞાનીઓ તો કોઈ કોઈ જગ્યાએ એ વિષયને બહુ મહત્વ પણ આપ્યું છે. સમયસારમાં એ વિષય 144 ગાથા ને એ પહેલાની 140-141 ગાથાથી એ વિષય શરૂ કર્યો છે. શ્રીમદજીએ 471 થી 475 ના પત્રોમાં એને મુખરસ અને સુધારસની ઉપમા આપીને જેને પત્રો લખ્યા છે એને એક નવી જિજ્ઞાસા ઊભી કરી છે. મુખરસ અને સુધારસ એવું નામ આપ્યું છે. ત્યાં જે રુચિ છે એકદમ રસ પકડે છે એ વિષય મેં ત્યાં લીધો છે.
જય હો પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો, જય હો ઉત્તરાગી દિગંબર જીને ધારમણો, જય હો.